આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગકારોને કચ્છ સૌરાષ્ટ્રમાં રોકાણની અપીલ કરી. પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં 13 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોના નિર્માણની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા. પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું. રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી. અને વડોદરામાં રમાયેલી 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા 301 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય હોવાનું જણાવી ઉદ્યોગકારોને રોકાણ માટે આહવાન કર્યું. રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટેની 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે મોરબી, જામનગર, રાજકોટ ઔદ્યોગિક ક્ષેત્રને તેના વિશાળ કદ, કુશળતા અને વૈશ્વિક જોડાણોને કારણે મિની જાપાન તરીકે ઓળખવામાં આવે છે.
હું જોઈ શકું છું કે એક સમય એવો આવશે કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનશે. આજે હું મારી આંખો સામે હકીકત જોઈ રહ્યો છું.
સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશ ઉત્પાદન, પર્યાવરણને અનુકૂળ વિકાસ અને ગતિશીલતા માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો હોવાનું શ્રી મોદીએ ઉમેર્યું હતું. કચ્છમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી મોટા 30 GW સ્વચ્છ ઉર્જા પાર્કનો પણ શ્રી મોદીએ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
ભારતમાં ન્યુ મિડલ ક્લાસ કા દાયરા બઢ રહા હૈ, ઉનકી પરચેઝિંગ પાવર બઢ રહી હૈ ઓર ઇન ફેક્ટર્સ ને ભારત કો અસીમ સંભાવનાઓ કા દેશ બના દિયા હૈ. દેશ ઓર દુનિયા કે હર નિવેશક કે પાસ ઇન સંભાવનાઓ કા લાભ ઉઠાને કા યહી સમય હૈ, સહી સમય હૈ ઓર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ ભી આપ સભી ઇન્વેસ્ટર્સ કો યહી સંદેશ દે રહી હૈ. સૌરાષ્ટ્ર કચ્છ મે નિવેશ કા યહી સમય હૈ, સહી સમય હૈ.
આ પરિષદનો ઉદ્દેશ સૌરાષ્ટ્ર અને કચ્છના 12 પશ્ચિમ જિલ્લાઓમાં રોકાણ, નવીનતા અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં 3,540 એકર વિસ્તારમાં 13 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોના નિર્માણની પણ જાહેરાત કરી અને રાજકોટમાં એક વિશિષ્ટ તબીબી ઉપકરણ પાર્કનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ ગાંધીનગર મેટ્રોના ફેઝ 2 લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા પ્રધાનમંત્રી પ્રભાસ પાટણમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે દેશવાસીઓને વિભાજનકારી તત્વોને હરાવવા માટે એક રહેવાની અપીલ કરી હતી. દેશવાસીઓને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વિકસિત ભારત માટે ખભાથી ખભો મિલાવીને ચાલવા માટે તેમણે આહવાન કર્યું. પ્રધાનમંત્રીએ આ પર્વને અતૂટ આસ્થા અને સમર્પણનો પર્વ ગણાવતા કહ્યું કે આ માત્ર ઐતિહાસિક વૈભવનું જ પ્રતીક નહીં, પરંતુ તે સોમનાથ મંદિરની અનંત યાત્રાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની તક પણ છે.
1000 સાલ બાદ ભી સોમનાથ મહાદેવ કે મંદિર પર ફહેરા રહી ધ્વજા પૂરી સૃષ્ટિ કા આહવાન કર રહી હૈ. પ્રભાસ પાટણ તિરકી મિટ્ટી કા કણ કણ શૌર્ય પરાક્રમ ઓર વીરતા કા સાક્ષી હૈ. સોમનાથ કે સ્વરૂપ કે લીએ કિતને હી શિવ ભક્તો ને, સંસ્કૃતિ કે ઉપાસકો ને, સંસ્કૃતિ કે ધ્વજ ધારકો ને અપને પ્રાણો કી આહુતિ દી હૈ.
દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વને 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને જોતા સરકારે આ નિર્ણય કર્યો હોવાનું કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું. અગાઉ પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરના નિર્માણ માટે જીવનું બલિદાન આપનારા લોકોના સન્માનમાં યોજાયેલી સૌરી યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. પ્રભાસ પાટણમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને ભવિષ્ય માટે વૈશ્વિક પ્રવેશ દ્વાર ગણાવ્યું. તેમણે કહ્યું કે રાજ્યમાં આજે પ્રગતિના નવા સીમાચિહ્ન પ્રસ્થાપિત થયા છે. હવે ઓટો સેક્ટર, સેમિકન્ડક્ટર, નાણાકીય સેવાઓ, કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, હરિત ઉર્જા જેવા અનેક ઉભરતા ક્ષેત્રમાં ગુજરાત કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. આપણે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. જે સેક્ટરમાં ગુજરાતની પ્રેઝન્સ નહીવત હતી તેમાં આપણું રાજ્ય નોવેરમાંથી એવરીવેર બન્યું છે. ઓટો સેક્ટર, સેમિકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી જેવા અનેક ઇમર્જિંગ સેક્ટરમાં ગુજરાત હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી આગામી 5 વર્ષમાં ગુજરાતમાં રોકાણને વર્તમાન 350,000 કરોડથી બમણું કરીને 7 લાખ કરોડ કરવાની, આ ઉપરાંત જામનગરમાં દેશનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટર સ્થપાશે અને જીઓ દ્વારા સામાન્ય લોકો માટે પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરાશે તેવી જાહેરાત કરી. તેમણે કહ્યું કે ગુજરાતનું જામનગર આગામી વર્ષોમાં ભારતના સ્વચ્છ ઉર્જા અને સામગ્રીના સૌથી મોટા નિકાસકાર તરીકે ઉભરી આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો. દ્વારકાના બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ ઉપર પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ યોજાયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ 1 ઉપર જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 યોજાયો હતો. મહેસાણાના વડનગરમાં રમતગમત સંકુલ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ પ્રભારી મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરાયો, જેમાં 10 દેશોના 100 પતંગબાજોએ ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આવતીકાલે યોજાનારા આ વર્ષના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 50 દેશોના 135 પતંગબાજોની સાથે દેશના 13 રાજ્યોમાંથી 65 અને રાજ્યના 16 જિલ્લામાંથી 871 પતંગબાજો ભાગ લેશે. આ ઉપરાંત 13 જાન્યુઆરીએ રાત્રિ પતંગ ઉડાવાશે. ગાંધીનગરના જમિયતપુરા ખાતે અંદાજે 300 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા વિશ્વ આજણાધામનું ભૂમિપૂજન કરાયું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે ભાવિ પેઢીને શિક્ષણ, સંગઠન અને સંસ્કારની ભેટ આપવા શરૂ થનારી આ સંસ્થાના નિર્માણમાં માત્ર રૂપિયાનું નહીં પણ સમયનું દાન પણ અતિ મહત્વનું રહેશે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો આંકડો 205 પહોંચ્યો છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગત 24 કલાકમાં 10 નવા કેસ નોંધાયા છે, જ્યારે 13 દર્દીઓને રજા અપાઈ છે. હાલ ટાઇફોઇડના કુલ 70 જેટલા દર્દી સારવાર હેઠળ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જ્યારે આગામી 2 દિવસ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં શીતલહેરની સ્થિતિ જોવા મળી શકે છે. દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાને કારણે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યારે અમરેલીમાં 8, ભુજ, કંડલા વિમાનમથક, રાજકોટ, કેશોદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ક્રિકેટમાં ભારત આજે વડોદરામાં 3 મેચની ક્રિકેટ વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે રમી રહ્યું છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 300 રન બનાવ્યા હતા. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલના સુકાની હેઠળની ભારતીય ટીમે 19 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 170 રન કર્યા છે. અગાઉ ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય બોલર મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે આ શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પણ ફરી મેદાનમાં ઉતર્યા છે. ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા લોકોને હાઇવોલ્ટેજ ઓવરહેડ એટલે કે ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી છે. સત્તાવાર યાદી મુજબ અમદાવાદ મંડળના તમામ રેલવે ખંડમાં રેલવે લાઇન પર 25,000 વોલ્ટના ઓવરહેડ ઇલેક્ટ્રિક હાઇવોલ્ટેજ તાર સ્થાપિત છે. જો પતંગ કે દોરી આ તારમાં ફસાય તો તેને કાઢવા માટે કોઈપણ પ્રકારની છડી, લાકડી કે સાધનનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગકારોને કચ્છ સૌરાષ્ટ્રમાં રોકાણની અપીલ કરી. પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં 13 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોના નિર્માણની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા. પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું. રાજ્યમાં આગામી 2 દિવસમાં ઠંડીનો ઘટાડો થવાની આગાહી અને વડોદરામાં રમાયેલી 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા 301 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.